એવો ન થાય ક્યાં જાય, તો ચોખ્ખું બતાવ દેવલોકમાં જાય. અને એને બહુ વાસના, એટલે ભગવાને કે હમણાં ભોગવવા દે. એમ ભોગવતા ભોગવતા આપણા મનમાં એક સંકલ્પ ઉઠે કે વાસના ભોગવે તો તે વધારે અધોગતિને પામે. અને એમ કીધું જન્મ લે મરે જન્મ લે તેમ કરતા શુદ્ધ થાય અને પરમાત્માના ધામને પામે. ભક્તજનો અહીં એક બહુ સૂક્ષ્મ પોઈન્ટ છે, પોઈન્ટ એવો છે, કારણ કે સહજ નેતર વિષય ભોગ પ્રાપ્ત કર્યા ભોગવવાથી માણસની અસદગતિ થાય. જ્યારે આ વ્યક્તિ તો એમ કરતા કરતા ભોગવતા ભોગવતા પરમાત્માના ધામને પામે. આમ ક્રોસ પોઈન્ટ નથી લાગતો થોડો? વિષયનો ત્યાગ કરવાથી ભગવાનના ધામને પામવો જોઈએ ને. આ તો વિષય વધારે, ભગવાને છૂટ મૂક્યું કે આને વિષયને ભોગવવા દેજો, કોઈ આડો અંતરાય કરતા ને એમ કરતા કરતા પરમાત્માના ધામને પામે છે. પણ ભક્તજનો મહારાજ જે બોલ્યા હોય એમાં કોઈ દી પરસ્પર બાધ ન હોય, પરંતુ એ વચન સમજવા પડે. અહીંયા કહેવાનો મતલબ એવો છે કે આ ભક્ત કેવો છે, તો કે એને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થઈ ચૂક્યું છે, સ્વરૂપનું જ્ઞાન થયું છે, પરંતુ આજ્ઞા જેમ છેમ પાળી શક્યો નથી, માટે વાસનાનું બીજ રહી ગયું છે, એને અવલંબન કરી એને બીજા લોકની પ્રાપ્તિ થઈ છે. પણ એ પ્રાપ્તિ થયા પછી હામે વિષય ભોગ જ્યારે આવે ને ત્યારે એને દુશ્મનાવટ બંધાય છે. કેવી બંધાય છે? કે આ વિષય જ મને મારા થકી અલગ કર્યો, શું થાય મનમાં, આ વિષયે મને મહારાજ કરતા અલગ કર્યો કે જેને કારણે મહારાજને પામી ન શક્યો. એટલે વિષય મળ્યા પછી સુધું એને વેર બંધાય છે, અને વિષય થકી વેર બંધાણા પછી એ પરમાત્માનું ભજન કરે છે, અને ભજન કરે ત્યારે દેહને મૂકીને ભગવાનના ધામને પામે છે. બાકી આજ સમજીએ, કાલ સમજીએ, કરોડો જન્મ લીધા પછી સમજીએ, અહીં ઇંગ્લેન્ડમાં જન્મીને સમજીએ તોય ભલે, ઇન્ડિયામાં જન્મીને સમજીએ તોય ભલે, અને પાકિસ્તાનમાં જન્મીને સમજીએ તોય ભલે, જે દિવસે સમજશું, જે દિવસે ચોખ્ખા થશું, તે દિવસે મારા ધામમાં લઈ જશે. એને કાંઈ ત્યાં જરાય ઉતાવળ નથી, એની વાડીનો રસકો કાંઈ હુંકાઈ જાય એમ નથી. માટે આપણે તમારા જાગશી મહારાજને પામવાનું તો જ મેળ પડશે, નતર બાકી રહેશે. બહુ કડક વાત કહીને તો અમુક ને અમુક તો વધારે પાણી બે જાય, આને કરતા મૂકો ને પીંજણી બીધી, આ બધું ક્યાં દાડે થાય એમ. પણ ભક્તજનો, મહારાજનો મહિમા લઈને મંડીશો ને તો જરાય વાર નહીં લાગે. માથે ગમે એટલું દેણું થયું હોય હે, પણ કોઈ સારો પાર્ટનર મળી જાય, સમજાય, ગમે એટલું દેણું થયું પણ કોઈ સારો પાર્ટનરશીપમાં મળી જાય અને ખૂબ સારો ધંધો ચાલતો હોય અને એની સાથે પાર્ટનરશીપ થઈ જાય, તો પછી દેણું કાઢતા વાર કેટલી હે. એમ માથે ગમે તેટલું દેણારૂપી વાસના હશે, પણ આ પુરુષોત્તમ નારાયણ જેવા એને પાર્ટનર બનાવી દેશું આપણા, હે, એની સાથે એક મેક થઈ જાય છું, તે વાસનાની કઈ તાકાત છે? સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે વાસના તો જોડે છોટેલા છાણ જેવી છે. આ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજીને જીવ મનશે તો ખાડા ખડિયાવાળી જમીન આવશે, તે ક્યાંય એ તો છાણ ઉખડી જશે અને જીવ શુદ્ધ થઈ જશે. પણ આ પુરુષોત્તમ નારાયણને સમજ્યા પછી, માટે ભક્તજનો સમજીને મંડજો, ચિંતા નહીં કરશો, મહારાજને સમજીને મંડો, મહારાજ ઉપાડી જશે. આગળ અખંડાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે? પછી મહારાજ બોલ્યા, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શન આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળી હોય તથા ભગવાનની માનસી પૂજા કરી હોય ઇત્યાદિ જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું, સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે, અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાના અર્થે પણ આંકડો થઈ જાય, અને મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું, બાળકની પેઠે અકળાય કરવા માંડે, એવા જેને લક્ષણો હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો, અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે, અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેને ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાય જાય છે આને ઇન્દ્રિયનો વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે, અને ઇન્દ્રિયનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે, તેમ ઇન્દ્રિયની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે, અને જો કપટે કરીને તે ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે, માટે જ એના ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. જેની વિષય પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હોય, તીક્ષ્ણ વૃત્તિ એમાં વર્તતી હોય, મંદ શ્રદ્ધા હોય, તો મહારાજ કે દેખાડે વિના આ રહે નહીં. આજ નહીં કાલ દેખાય. સમજાય? વિદ્યાર્થી એકદમ આમ ઠોઠ હોય અને પેપર લખતો હોય પડખેનો વિદ્યાર્થી એમ જરાક દ્રષ્ટિ નાખે અને આના મનમાં એમ થાય હું પેપર લખું છું ને ખોટું આ જોઈ જશે તો મારું નાક કપાશે, એમ કહીને કદાચ પહેલાંને પોતે પેપર લખતું દેખાડે નહીં અને એમને જીભ બોલાઈ જાય ખોટું, તેનું ક્યાં સુધી છૂપું રહે? હે, રિઝલ્ટ ન આવે ત્યાં સુધી. સમજાય? એ ગમે એટલું છુપાવે પણ એની ખોટ દેખાડા વિના રહેતી નથી. એમ મહારાજ કે જેને વિષય બાજુ તીક્ષ્ણ વૃત્તિ છે, પરમાત્માની સાથે હેત નથી, એ દેખાડા વિના રહેતું નથી. કારણ કે એને પરમાત્માની અંદર ભજન કરવું, ભક્તિ કરવી, પરમાત્મામાં ઓતપોત બનવું, પરમાત્માની આજ્ઞા પાળવી, એમાં બધામાં આળસ જ ચડે, એક એક કરવા માટે તત્પર થાય નહીં. અને જગતનું કાર્ય હતી કે આપણું કામ ત્યારે દેખાય આવે કે આનો વેગ હજુ જગત બાજુ છે, પરમાત્મા બાજુ મંદ છે, અને પરમાત્મા બાજુ જેનો તીવ્ર વેગ હોય એ મહારાજ કે દેખાવે. એને પરમાત્માને પામવાના જેટલા જેટલા સાધનો છે એ કરવાનું અધિક ને અધિક તાન જાગે. સમજે? એને પરમાત્માની કથા વાર્તા થતી હોય ત્યારે તીવ્રતા વર્તે. ભક્તજનો અમે સમજીએ છીએ, દાખલા તરીકે અહીંયા ઘણા ભક્તોને કથા વાર્તાનો ખૂબ જ રસ હોય, મનમાં એમ હોય આપણે કથા સાંભળવી જ છે, પણ તમારી પેલી નોકરી હોય ને એમાંથી ટાઈમ મળે ને રજા ન મળે, પણ એનો વેગ હસતો ન રહે. એને છૂટી મળે એટલે તરત ચાલતો થાય ને પહોંચી જાય, અડધો કલાક તો અડધો કલાક, 15 મિનિટ તો 15 મિનિટ. એક ભગત આજે જ મને કહેતા હતા કે સ્વામી મારે 10 વાગે જવું પડે છે કે મેં રજા માગી પણ મળી નહીં, મને બહુ દુઃખ થાય છે, પણ તેમ છતાં મનમાં એમ થાય કે જલ્દી પહોંચી જાઓ, અને 10 વાગ્યા સુધી તો બેસી જાઓ કે એટલું તો સાંભળે, જેટલું સાંભળાય એટલું. એમ જો એ હસતું રહે નહીં. પરમાત્મા બાજુ તીવ્ર વેગ, જગત બાજુ તીવ્ર વેગ, બેમાંથી એકે છાનો રહે એમ નથી. પણ ભગવાનના ભક્તો દિન પ્રતિદિન પરમાત્મા બાજુ તીવ્ર વેગ થાય એવો પ્રયાસ કરે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, વિષય સન્મુખ ઇન્દ્રિયની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયની તીક્ષ્ણતાને ટાળ્યાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના અને ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરોડીને રાખે તો સહેજ ઇન્દ્રિયની તીક્ષ્ણતા મટી જાય અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ એ 5 ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે, તે કેળે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા તો ન હોય પણ જો ઇન્દ્રિયને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષ જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલા જે નિયમ તેને અતિ દ્રઢ કરીને રાખવા. મારે જ્યાં જ્યાં વિષય બાજુ ઇન્દ્રિયની તીવ્રતા આવી છે એને ટાળવાનો ઉપાય બતાવ્યા, મારા તમામ જગ્યાએ નિયમ બતાવ્યા કે હું ભગવાનનો ભક્ત છું, આમ મારથી ન જ થાય, બસ એટલું સમજવાનું છે, આટલું મારે કરાય, આમ મારથી ન કરાય. એટલું જો થઈ જાય તો મહારાજ કે ઇન્દ્રિયોના વેગ તમામ ટળી જાય. મારે જેમ આજ્ઞા કરી અમારા સાધુ હોય એને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો, અમારા સાધુ હોય એને એવી રીતે ધનનો ત્યાગ રાખો, અમારા જે સાધુ છે એને પોતાના દેહના સંબંધનો પણ ત્યાગ રાખો. જો ત્યાગ રાખે, એને આશક્તિ હોવા છતાં જો ત્યાગ રાખે, એક દિવસ, 2 દિવસ, 5 દિવસ, અને જીવની સહજ પ્રકૃતિ છે જેનો ત્યાગ કરી પછી છૂટી જાય છે, એમ ગોપાળાનંદ સ્વામી વાતોમાં પણ લખ્યું કે જેનો ત્યાગ થાય છૂટી જાય છે અને જેનો યોગ થાય એમાં હેત થાય છે. કાયમ માટે જ્યારે ત્યાગ રાખતો થશે ત્યારે છૂટી જશે. આ દાખલા તરીકે આપણે જેનીમાં તે દોડોના લસણ કે ડુંગળી ખાધા નથી, ચાખ્યા નથી, સ્વાદની ખબર નથી, ક્યાં કોઈ સંકલ્પ થાય છે? થાય છે કોઈ દાડો? કેમ બધા નથી બોલતા? બધા ન બોલે એટલે થોડું ઘણું કાચું હશે એવું આપણે માર્કિંગ કરીએ છીએ. કાચું હોય અને આ સભામાં જે બેઠા છે અક્ષરધામ હારે બેસવું તે પાકું કરી નાખજો, અને તે નક્કી કરજો કે આ ફેરે આપણો નંબર લાગશે નહીં. સમજાય? નંબર લગાડી દેવો હોય તો પાકું કરી નાખજો, પાકું કર્યા સિવાય છૂટકો નથી. મહારાજ કે જે ત્યાગ કરે જે પદાર્થો એનો ત્યાગ થઈ જાય છે, નિશ્ચય ત્યાગ થઈ જાય. પછી કેવું થાય ખબર છે? માયા ઓછી ભીહ કરે, માયાને ખબર પડી જાય કે આ કાંઈ મારું માને એમ નથી. અને કોઈને તમે કામ છીંદો, એક વાર છીંદો, બે વાર છીંદો, ત્રણ વાર છીંદો, અને પછી ન કરે ને તો આપણે કાંઈ કહેવાય ન રોકે, ફટ દઈને બીજાને છીંદેલા તું કરીએ નહીં કરે. સમજાય? એમ માય એક વાર આપણી બાજુ આમ તીક્ષ્ણ વૃત્તિ માંડશે, બે વાર માંડશે, ત્રણ વાર એની પકડમાં લેવા પ્રયાસ કરશે, પણ તેમ છતાં આપણે પકડમાં નહીં આવે એટલે માયા ઓટોમેટિક સ્થાન બદલી નાખશે કે આને જવા દો, આ ભગતડો થઈ ગયો, આપણું નહીં માને. માયા ફટ દઈને બીજાની ઉપર દ્રષ્ટિ માંડશે અને એને વશ કરશે. પછી માયા બાજુથી આપણી દ્રષ્ટિ ઉખડી જાહે, એની આપણી ઉપરથી દ્રષ્ટિ ઉખડી જાહે, પછી આપણી દ્રષ્ટિ મહારાજમાં ઠેરાવાઈ જશે, મહારાજની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાહે, લો કામ થઈ જાહે. માટે ભગવાનના ભક્તો મહારાજ જે જે નિયમ બાંધ્યા છે તે નિયમની અંદર ખબરદાર બને, અને ખબરદાર બનીને આજ્ઞા પાળવા માટે કટિબદ્ધ બને. એની મોજ કોઈક અલૌકિક હશે. આ તો કેવું છે, એ મોજ માણી નથી, એ ચાંખી નથી, એટલે આટલો બધો અમારે તમને દાખલો કરી કરીને વારે વારે કહેવું પડે છે. એકવાર જો ચાંખી લો ને તો પછી તમે સામેથી ઝડપું મારશો. સમય વાતોમાં લખ્યું, સમકે ગોવાળ હતો, ગોવો ઈ ગાયો ને ભેંસ્યો મંદિરની ચારે, હવરમાં અહીંથી મોટો બાજરનો રોટલો બનાવી દે અને અથાણાનો બોળો આપી બે લઈને વયો જાય, સાંજે પાછો આવે. એમ એક દારો દૂધપાકની રસોઈ હતી, સમી રાખી મૂક્યો દૂધપાક. એ પેલા ગોવા હાટું રાખો ને બિચારા હાટું. ગોવો આવ્યો પછી એને જમવા બેહ્યો, દૂધપાક આપ્યો. ગોવાએ જિંદગીમાં દૂધપાક સુધી ચાખેલો નહીં, એમ આંગળી બોળીને પછી આમ આમ કરે. સ્વામીને કે આ ચીકણો ચીકણો કેમ ભાવે? કે સ્વામી કે પણ જરાક તો ચાખ. તો કે નહીં આનો ભાવે. સ્વામી કે પણ એક ઘૂંટો તો ભર. અને સ્વામી વારંવાર જયારે કીધું ને ત્યારે ગોવાએ સ્વામીની આજ્ઞાથી એક ઘૂંટડો ભર્યો ને પછી માળાને લાગ્યો મીઠો. અને પછી તો પાણી ફૂટવાલ મૂકે ને તળિયા સુધી પાણી ઉપાડીને તળિયા ઝાટક કરે, આખું તાણું તળિયા ઝાટક કર્યું. સ્વામીને કહે, સ્વામી બીજો છે તો આપો ને. કે બીજો તો એ આપ્યો, ગો બે તાણા ખાઈ ગયો. અને પછી બીજે દિવસે સવારમાં જયારે ખેતર ઢોરા ચારવાની તૈયારી કરી ને ત્યારે સ્વામી કે ગોવા લે, આ બાજરનો રોટલો અને બોળો તૈયાર છે, જા. સ્વામીને કે કાલે આપો તેવો બોળો આપો ને તો જાઓ, ને તર નહી જાઓ. કે સમજાય દ્રષ્ટાંત તમને? એ ક્યાં સુધી માથું ધુણાવતો હતો? ચાંખ્યો નહોતો ત્યાં સુધી. એમ ભક્તજનો મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરી મહારાજની મૂર્તિને સુખ ચાંખ્યું નથી ત્યાં સુધી આપણે તોલો આમ તેમ અલાવી છીએ. જે દાડે ચાંખશું તે દિવસ એમ થઈ જાય, સાબાશ. આના સિવાય બીજું હરામ છે. ભાવે કોઈ સુંદર કહો, ભાવે કોઈ કારે, કોઈ મને સારો કહો, કોઈ નરસો કહો એમ, પણ હવે તો મારા મતે એક સ્વામિનારાયણ છે, ઓર સબ ખારે. મને બાકીનું બધું ખારું દૂધવા જેવું થઈ ગયું છે, મને તો મારા મારા સિવાય કાંઈ નથી ગમતું એમ થશે. પણ એકવાર ચાંખશો તો થશે. અમુક તો ટેસ્ટ જ ન કરે ને. લો જરાક ટેસ્ટ તો કરજો મારેની સર્વોપરી નિષ્ઠાનો કેફની, પછી અમારે આટલો દાખલો નહીં કરવો પડે. અદ્ભુત વાત મહારાજ બતાવી. મહારાજ કે નિયમનું જયારે પાલન કરે ત્યારે ઓટોમેટિક વિષયની તીવ્રતા ટળી જાય છે. પછી વળે ખંડાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? આનંદ સંતો બિચારે કેટલો દાખલો કરે. પછી મહારાજ બોલ્યા, જે જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. ગમે ત્યાંથી તમારે આમ મહારાજ આટી મારી મારીને છેવટે મહિમા ઉપર જ લાવશે, એની મહત્તા ઉપર જ લાવશે. મહારાજ કે મારો મહિમા જેથી સમજાઈ જશે ત્યારે બાકીનો બધો મહિમા ઘટી જશે. જેમ પાણી પીવાનું વાસણ મૃતિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય. તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તન આદિકનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તન આદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો, ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, મહિમા સમજાય છે ત્યારે. અને ભક્તજનો એક બે ની હજારો અનુભવો છે, હજાર એવા અનુભવો છે કે હરિભગત તો હોય, વર્ષોથી હરિભગત હોય, બાપ દાદા વખત નું હરિભગત હોય, પણ સંતોના યોગમાં આવ્યા પછી ભગવાન સ્વામિનારાયણની જે દિવસે આવી નિષ્ઠા સમજાય છે કે આ ભગવાન જેવા તો એક જ છે, આના જેવું બીજું કોઈ નથી, એમ આવી સર્વોપરિ નિષ્ઠા જયારે સમજાય છે ત્યારે આખા અંગ પલટાઈ જાય છે. અને એવા હરિભગત થાય, આપણા મનમાં એમ થાય આના તો દર્શન કરવા જોઈએ, નતર જોવાનું મન ન થયો હોય પણ નિષ્ઠા જયારે બંધાય છે ત્યારે કેસરી સિંહ બને જ. કહો એક બે ની આવા તો અનેક જોયા છે, નિષ્ઠાના બળ ઉપર, નિષ્ઠાના બળ વિના કાંઈ થાય એમ નથી. ચાલુ હોય એમ થઈ રાખે, એમ આમ નિત્યમ ટેવ પડી ગયો ને, મંદિરે આવવું, ઘડીક વાર રોકાવું, પછી વળી ઘેરે જવું, ઘેરે જઈને આટા મારવા, ટીવી જવું, વળી બીજી દિવસ પર ટાઈમ થાય પગી જવું, આ બધું થાય, પણ મહારાજને પામી જવાનું તાન તો તે દિવસે જડે, તે દિવસે ચડે, જે દિવસે મહિમા સમજાય જાય. બ્રહ્માનંદ સ્વામીને એવો મહિમા સમજાવવાનો છે ત્યારે સ્વામીના મોઢામાં શબ્દો નીકળ્યા છે ને કે સો માથા જાતા સોંઘા છ ગાળા. ભક્તજનો આ શબ્દને આ સાખીને તમે વિચારો, જો મહારાજ બીજા અવતાર જેવા જ હોત તો સ્વામી શું કામ આ સાખી બોલે, કો બીજા બધા મજા હતા. સ્વામીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, સો માથા જાતા સોંઘા છ ગાળા, સો સો માથા આ સહજાનંદ સલોણી મૂર્તિ માટે ડૂલ કરું તો સ્વામી કે આ સલોણી મૂર્તિ ન મળે, એમ સો માથા જાતા સોંઘા છ ગાળા તો એક શિર કે વાસ્તે ક્યુ ડરત હે ગમારા. આ એક જીવન એને માટે કુરબાન કરવા મુજબ મહારાજ મળી જશે, શું કામ ડર રાખે છે, યા હોમ કર એમ. આ પુરુષોત્તમ નારાયણ માટે એવા શબ્દો સ્વામીને ક્યારે નીકળ્યા હશે? આ ભગવાન સ્વામિનારાયણ જેમ છે એમ જયારે સમજાણાશે ત્યારે. માટે ભક્તજનો મહારાજ એ જ કીધું, મહારાજ કે મહિમા જયારે આવી જાય ત્યારે કોઈ વાતની કચાશ રહે નહીં. મહારાજ કહે તો શ્રદ્ધા મંદ હોય તો પણ તીવ્ર થાય છે, અને શ્રદ્ધા વૃદ્ધિને પામીને ભક્ત પરમપદને પામે છે. ઇતિ વચનામૃતમ મધ્યનું 16મું થયું. હવે 17મું સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1878 ના આશોવદી એકાદશીની દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ભક્તજનો મહારાજને સંભાળતા જ જેવું, અને પોતાને આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન ગાવવા રહેવા દેવો, પ્રશ્ન ઉત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા, જે ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના 24 તત્વ સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે ભગવાનને વિશે માયિક 24 તત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંખ્યવાળે 24 તત્વ કહ્યા છે તે સાંખ્યને મતે 23 તત્વ અને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરરૂપ ચૈતન્ય છે તે એ રીતે 24 તત્વ કહ્યા છે. કેમ જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને તો અન્ય અન્ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં, તે માટે તત્વ વેળા જીવ ઈશ્વરને કહ્યા છે. અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બેના આશ્રય છે, માટે ભગવાન થકી માયિક તત્વો જુદા કેમ કહેવાય? અને જેમ આકાશ છે તેની વિશે 4 તત્વ રહ્યા છે તો પણ આકાશને કોઈ દોષ અડતો નથી, તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્વનું એકે દોષ અડતો નથી, એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તમે 24 તત્વ કહીએ તેમાં શો બાદ છે અને તત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું? પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું તત્વે રહિત સમજવું? શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે, અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂથણું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તો એમ જાણે છે ભગવાનને ભગવાન તે ભગવાન, એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માર્ગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે, અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તે નિર્કલ્પ સ્થિતિવાળો જાણવો, અને જેને એવી એક મતી હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો, અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢ મતી છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે, જે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષિષ્યામી મા શુચઃ. અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનો દોષ ગ્રહણ કરતી નથી, તથા બીજા પણ ગ્રસ્થ હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિ જે સંબંધી તેની વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા. તેમ ભગવાન થકી જાણે મોટો સ્વાર્થ જાણ્યો હોય છે, ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે. એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. જેમ શુકજીએ રાસપંચાયનું વર્ણન કર્યું તે રાજા પરીક્ષિતને સંશય થયો છે ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો, પણ શુકજીને લેશ માત્ર સંશય થયો નહીં. અને જે ગોપીઓ સંગે ભગવાન વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો, જે ભગવાન હોય તો આમ કેમ કરે એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન કુબજાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો, અને સામુ ગોપીઓનું મહાત્મ્ય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહીં, અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. પણ શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાને છે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણે, અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અંતે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિશે દ્રઢ મતિ પણ કરી શકે નહીં, અને જે દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં, અને હરિજનનું મહાત્મ્ય પણ જાણે નહીં. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને મહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મ્ય જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મ્ય જાણ્યું. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે, અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી, અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે તેમાં શું કહેવું. ભગવાન તો નિર્વિકાર ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિશે જેની સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય, અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ અયોગ્ય ચરિત્ર હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ખડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો, અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવું રહ્યું નથી. મધ્યનું 17મું વચનામૃત બહુ સરસ વચનામૃત છે. મહારાજે ખુદે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનું જે સ્વરૂપ છે ને કેટલાક તો માયાના 24 તત્વ સહિત સમજે છે, કેટલાક તો 24 તત્વથી રહિત સમજે છે, તેમાં સાચું કહ્યું એમ કોની સાચી સમજણ છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભગવાનને માયિક 24 તત્વ સહિત જે સમજે છે એની સમજણ ઠીક નથી, અને ચૈતન્યમય સમજે છે એની ઠીક સમજણ ઠીક છે. પછી મહારાજે તરત કાંઈ ઉત્તર ન આપ્યો કે સ્વામી તમે બોલ્યા સાચું બોલ્યા ખોટું બોલ્યા કાંઈ ન કીધું, અને મારે તો બીજી વાત મળ્યા કરવા. સ્વામી એટલું કીધું, મહારાજ 24 તત્વ જે માઇક છે એને સહિત ભગવાનને સમજે એટલે એ તો ભગવાનને માઇક સમજી બેઠો, માટે એ સમજણ તો ખોટી છે. માટે 24 તત્વથી રહિત ચૈતન્યમય સમજે એ સમજણ ઠીક છે. મારાના મનમાં એમ થયું હશે કે સ્વામી પણ થોડા ભૂલા પડ્યા છે પણ સીધું કહેવું નથી, એટલે મહારાજ આગળ વધી ગયા. પછી મહારાજ કે સાંખવાળા આવું જ સમજે છે કે લો, એ પણ પરમાત્માને નિર્દોષ સમજે છે. કેવી રીતે સમજે છે? તો કે 24 તત્વોમાં ભગવાન આવતા નથી. 24 તત્વોની અંદર શું આવે? તો કે 24 તત્વોને ભેગા જીવ ઈશ્વર આવી જાય છે. ઈશ્વર એટલે દેવતા આદિક, વિરાટ આદિક, એ બધા 24 તત્વો અંદર આવી જાય છે. પણ પરમાત્મા તો 24 તત્વોથી પર છે. પરંતુ જેમ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર વિના રહી શકતો નથી, માને જીવ દેહ વિના રહી શકતો નથી, એવી રીતે ક્ષેત્રની અંદર પરમાત્મા પણ રહેલા છે. એટલે 24 તત્વો વેળો જીવ છે અને જીવની ભેગા પરમાત્મા છે. માટે કદાચ આપણે ભગવાનને 24 તત્વો ભેળા કહી તેમ બાંધશું એટલું ખરું, પરમાત્મા નિર્લેપ છે. મહારાજ કે આમ સાંખ મત કહે છે, તો 24 તત્વો ભેળા સમજીએ એમ મૂળી શું બાધા આવી જાય, અને 24 તત્વોથી નોખા સમજીએ શું બાધા આવે? માને મહારાજનો કહેવાનો મતલબ એમ છે કે સાંખનો મત જો વિચારીએ તો 24 તત્વો ભેળા કહીએ તો એમાંય કાંઈ ફેર નથી પડતો, અને તત્વથી રહિત કહી એમાંય કાંઈ ફેર પડતો નથી. જેમ તમારો સ્વામીને કહે કહેવાનો મતલબ એવો છે કે 24 તત્વો વેળા કહેશે તો પરમાત્માને માઇક સમજાઈ જવાશે, તો એમ તો સાંખવાળા કાંઈ માઇક ભગવાનને સમજતા નથી. તમે એનાથી નોખા સમજ્યા, એનાથી નોખા સમજ્યા એમાં કાંઈ તમારું વિશેષ જણાણું ને, એવો મહારાજનો કહેવાનો ઊંડો અર્થ છે કે સ્વામી તમે પણ આમાં થાપ ખાઈ ગયા. મહારાજે એમ કીધું, સ્વામી માઇક તત્વે સહિત સમજે યા તો રહિત સમજે, બે ભૂલ ભર્યા છે અને બે પાપિષ્ટ છે. ભક્તજનો સમજ્યો, આમાં એવો મતલબ નથી કે મારા સ્વામીને પાપિષ્ટ કહે, નતર કેટલાક અવળું સમજે કે સ્વામીને આવું કીધું તમે, એમ કહેવાનો મતલબ નથી. પણ મારા સ્વામીને સમજાવી રહ્યા છે કે સ્વામી તમે કીધું પણ વાત એમ નથી, પરમાત્માને 24 તત્વે સહિત પણ ન સમજાય, 24 તત્વોથી રહિત પણ ન સમજાય, અને સમજે તો પાપિષ્ટ છે. આપણા મનમાં એ સંકલ્પ ઉઠે શું કામ પાપિષ્ટ ઠરે? તો એના કારણ એવા છે કે 24 તત્વે સહિત પરમાત્માને સમજે તો એને ક્યારેક પણ પરમાત્મા વિશે મનુષ્ય ભાવ પ્રઠાઈ જાય. કારણ કે 24 તત્વે સહિત પરમાત્મા છે, માઇક તત્વે સહિત છે, તો ક્યારેક સંકલ્પ ઉઠે કે એનો યોગમાં છે, ભલે નિર્લેપ છે, નિર્લેપ છે, સમજાય, નિર્લેપ છે, પણ એ તત્વ સહિત છે, માટે પરમાત્મા પણ મનુષ્ય જેવા દેખાય. અને તત્વથી રહિત સમજે શું બાધ આવે? તો તત્વથી રહિત સમજે પરમાત્મા નિરાકર સમજી બેહે, એ બાધ આવે. માટે પરમાત્માની અંદર તત્વ છે યા તો નથી એવા કૂટણામાં પડવું જ નહીં. ભગવાન તે ભગવાન, સદા દિવ્ય સ્વરૂપે સ્વરાટ થકા પોતાના ધામની અંદર દ્વિભુજ દિવ્ય સદા સાકાર પરમાત્મા બિરાજમાન છે. મહારાજ કે આવી સમજણને દ્રઢ કરવી. તો મહારાજ કે કોઈ રીતે બાધ આવે નહીં. અને આવી સમજણ દ્રઢ કર્યા પછી મહારાજ કે એને પછી એનો ફેરફાર થવા દેવો નહીં, ઉત્થાન કરવું નહીં, એટલે ફેરફાર પાછું કોઈના શબ્દ સાંભળીને ફેરફાર કરે રાખવો નહીં. અને આવી એ સમજણ દ્રઢ કરે છે એ નિર્કલ્પ સ્થિતિ વાળો છે. લો, આવી સમજણ દ્રઢ થાય છે, નિર્કલ્પ સ્થિતિ વાળો છે. આપણા મનમાં કદાચ એવો સંકલ્પ ઉઠે કે ખાલી સમજણ દ્રઢ કરી ભગવાન દ્વિભુજ સદાય સાકાર છે અને સર્વોપરિ છે એટલે નિર્કલ્પ સ્થિતિ થઈ ગઈ. પણ ભક્તજનો, નિર્વિકલ્પ સ્થિતિ ન થઈ પણ એ માર્ગે ચાલ્યો છે, આજ નથી તો કાલ થશે. જેમ અતિ ક્લેવર હોશિયાર વિદ્યાર્થી હોય, ભલે બીજું ત્રીજું જ ભણતો હોય, પણ 99% લાવતો હોય તો એના બાપને સંકલ્પ થાય કે ન થાય, મારા દીકરાને મારે સર્જન ડોક્ટર કરવો છે, થાય કે ન થાય. અને એને સંકલ્પ કર્યો ખોટો કર્યો, એને સાચો કર્યો છે અને એનો સંકલ્પ સિદ્ધ પણ થશે, કારણ કે એનો માર્ગ એવો છે. એમ મહારાજ કે પરમાત્માના સ્વરૂપની અંદર એવી નિષ્ઠા જ અને દ્રઢ થઈ છે, નિર્કલ્પ સ્થિતિ વાળો છે. અને જેની એવી એક મતી હોય તે સ્થિત પ્રજ્ઞ પણ જાણવો, અને જે પુરુષને ભગવાન વિશે એવી દ્રઢ મતી છે તેને ભગવાનનું ભગવાન સર્વે પાપ થકી મુકાવે છે. એટલે અહીંયા આ બાબતમાં મહારાજ બરાબર સમજો ત્યાં સુધી જ પહોંચે છે, ત્યાં સુધી સાકાર સ્વરૂપની નિષ્ઠા સુધી, બરાબર સમજો. આ વચનામૃતમાં આ પોઈન્ટમાં મહારાજ સાકાર નિષ્ઠા સુધી જ પહોંચે છે કે જેને સાકાર નિષ્ઠા ભગવાનની બંધાશે કે ભગવાન સદાય સાકાર છે, બીજું ત્રીજું કાંઈ નથી જાણતો તોય સર્વ પાપ થકી તે મુક્ત થવા માટે સમર્થ છે. હજુ મહારાજ સર્વોપરી નિષ્ઠા પર નથી જતા, સમજાય છે. કેવળ ભગવાનને સદાય સાકાર સમજીને ભજન કરતો હશે, કે ભગવાન કોઈ દાડો નિરાકાર ન હોય, કે ભગવાનની અંદર કોઈ દી માય કોઈ ગુણ નો આટલું સમજીને ભજન કરશે તોય મહારાજ કે પાપ થકી તો રહિત થશે. અને પૂર્વે જેવા જેટલા જેટલા ભક્તો એમ સમજીને પણ ભજન કર્યું છે એ પણ બધા પાપ થકી મુક્ત થયા છે, નિર્ગુણ સ્થિતિને પામ્યા છે. નિર્ગુણ સ્થિતિને માને કે માયા બાધ ન પમાડી શકે એવી સ્થિતિને તો એવા ભક્તો પણ પામી ચૂક્યા છે. અને મહારાજ ત્યાં પછી ઘણા બધા દ્રષ્ટાંત આપ્યા, ગોપીનું આપ્યું, સુખદેવજીનું આપ્યું, ઉદ્ધવજીનું આપ્યું, બધા આપ્યા. મહારાજ કે સુખદેવજી રાસ પંચાધ્યાયની અંદર પરમાત્માના ચરિત્રોને સાંભળ્યા પછી માનુષિક લીલા જોયા પછી એને શંકા ન ગઈ તો એને નિર્ગુણ કીધા, અને પરીક્ષિત રાજાને સંશય થઈ ગયો, પરમાત્મા વિશે મનુષ્ય ભાવ પલટાઈ ગયો તો એને દ્વેષયુક્ત કીધા. મહારાજ કે કુબજાની ઘેરે ભગવાન કે ઉદ્ધવજી સાથે હતા તોય પણ ઉદ્ધવજીને લેશ માત્ર સંશય ન થયો, માટે ઉદ્ધવજી પણ ભગવાન કૃષ્ણ કે મારા તુલ્ય છે, કારણ કે એને મારા સ્વરૂપમાં સંશય થયો નહીં. તો ભક્તજીનો ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ નારાયણ સ્વરૂપમાં સંશય ન થાય, અને ઉદ્ધવજી પરમાત્મા તુલ્ય જો બની શકે તો ભગવાન સ્વામિનારાયણ જેને જેમ છે સમજાણા હોય, અને ઉદ્ધવજીને જેવી કૃષ્ણ નારાયણ વિશે પ્રતીતિ આવી હતી અને નિર્દોષ ભાવ પઠાણો હતો, એવો ભાવ એવી નિર્દોષ બુદ્ધિ એવો મહિમા આપણા હૃદયમાં આવે તો આપણે મહારાજની તુલ્ય બની શકીએ કે ન બની શકીએ. તુલ્યનો અર્થ સમજો પાછા, તમે એમ માનજવા ભગવાન થઈ જાઓ, ઉપાયથી બહુ ઝોકવી કરવી પડે. મહારાજ અંત્યના છેલ્લામાં કીધું, મને ભજી ભજીને ઘણાક મારા સાધર્મપણાને પામ્યા છે. તુલ્ય માને પરમાત્મા જેમ સર્વ રીતે સ્વતંત્ર છે, માયાને કોઈ રીતે બાધ પમાડી શકતી નથી, એમ એવી રીતે પરમાત્માને સમજનારો ભક્ત પણ સંપૂર્ણ સ્વતંત્ર બને, અને પરમાત્માને જેવું પોતાના સ્વરૂપનું સુખ છે એવા સુખનો ભોગતા, ભગવાનને જેવા સુખયુક્ત ભક્ત સમજે એવા સુખનો ભોગતા તો ભગવાને ભક્તને કરી દે છે, એમ મહારાજે સારિંગપુરના 17મા વચનામૃતમાં પણ કીધું. જેવો ઉદ્ધવજી મહિમા સમજ્યા હતા ભગવાન કૃષ્ણનો, એવો મહિમા આપણને ભગવાન સ્વામિનારાયણનો સમજાય. આમાં પછી સોખડી કરવી પડશે, નહીતર એમ માનશે કે ઉદ્ધવજીને ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા જેટલો સમજાણો હતો એટલો આપણે ભગવાન સ્વામિનારાયણનો સમજવું. એમ કહેવાનો મારો મતલબ નથી, કહેવાનો મતલબ એવો છે કે ઉદ્ધવજીને ભગવાન શ્રીકૃષ્ણનો જેટલો મહિમા હતો એટલો સમજાણો હતો, એમ આપણને ભગવાન સ્વામિનારાયણનો જેટલો મહિમા છે એટલો સમજાશે, સમજાય. તે દિવસે આપણે અંદર કોઈ પ્રકારની ખોટ રહેવા પામશે નહીં, અને એવો મહિમા જ્યારે સમજાશે ત્યારે જેમ ભગવાનનો મહિમા સમજાશે તેમ એ ભગવાનના ભક્તનો પણ મહિમા સમજાશે. ઉદ્ધવજીને ભગવાનનો મહિમા હતો તો ગોપીઓનો મહિમા સમજાણો, એમ આપણને ભગવાન સ્વામિનારાયણનો સંપૂર્ણ જો મહિમા હશે તો ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાતાની સાથે એના સંતોનો એના ભક્તોનો સંપૂર્ણ મહિમા સમજાશે. અને જેને જેને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાણો છે ને તેને તેને એના ભક્તનો મહિમા સમજાણો છે. અને સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, પંચાળા નરેશ હેમંતસિંહ રાજા કમળસિંહબેન ત્યાં ગયા. કમળસિંહ ભક્ત ભગવાનના એકાંતિક ભક્ત હતા, બીમાર બહુ પડેલા, છોકરા કોઈ સેવા ચાકરી કરે નહીં, આ દુનિયામાં ભગવાનના ભગતને તો કોક જ ઓળખે છે, સમજાય, કોક જ ઓળખનારો મળેલો, એના હગા દીકરા ન ઓળખી શક્યા કે અમારે પિતાને આ સ્થિતિ છે, ઓળખી ન શક્યા. ભગતને દુઃખી જોઈએ, અને જણા ભાઈના મનમાં એમ થયું, ઓહો ભગવાનના ભક્ત દુઃખી, એના ઘરના સભ્યોને કીધું આવા ભગવાનના ભગત અને આમ દુઃખી, તમે સેવા નથી કરતા? તો હું કીધું ખબર તમને બહુ મહિમા તો તમે લેતા જાઓ, કે અમે નવરા નથી કે લે. ભક્તજનો મહિમા જેને હોય અને આજે હોય ભવિષ્યમાં હશે અને મારાના સમયમાં હોય, અને ન હોય અને આજે ન હોય ભવિષ્યમાં નહીં મારાના સમયમાં નહીં હોય. અરે આપણે ક્યારેક ક્યારેક એમ થાય કે ઓહો જીવી ક્યારેક ક્યારેક કેવી ભૂલ ખાઈ જાય. એકવાર મુક્તાનંદ સ્વામીને પેટે આફરી ચડી ગઈ, ગોપાળ સ્વામી ખબર કાઢવા ગયા, જોયું તો સ્વામીને પેટે આફરી ચડી ગઈ. એટલે સ્વામીને પૂછ્યું, સ્વામી તમે શું જીમ્યા છો? તો સ્વામી ખીચડી જીમ્યો છે. કે સ્વામી મનમાં થયું ખીચડી જમવાથી એમ આફરી ન ચડી જઈ. સ્વામી કે ક્યાં છે ખીચડી? તો આમ પડી લીધી, કે અહીં જો વધેલી પડી. જ્યાં ગોપાલ સ્વામી અંદર દ્રષ્ટિ નાખીને તો ખીચડીની ભેગી ઉંદર લીંડી હતી. અને સ્વામી તો બ્રહ્મ સ્થિતિને પામેલા, એને તો શું ખાવે એને પૂરી ખબર ન હોય, પણ એને શિષ્ય બનાવી દીધેલી. ગોપાલ સ્વામી મનમાં એમ થયું કદાચ બીજા આમ ખ્યાલ નહીં રહ્યો, ભૂલમાં થઈ ગયું હશે. એટલે ગોપાલ સ્વામી એના શિષ્યને કે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને શિષ્યને કીધું કે તમે આ સ્વામી માટે ખીચડી બનાવો, જરાક જોજો કે આમાં ઉંદરડા લીંડી આવી ગઈ. એટલે સ્વામીને આફરી ચડી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ પુરુષની સાથે રહેનારો ભગવાન સ્વામિનારાયણ, જેને આ સત્સંગની માં છે, અમારા ગુરુ છે આમ કરીને બોલાવે, એ મુક્તાનંદ સ્વામીનો શિષ્ય ગોપાળાનંદ સ્વામીને કહે કે હું કાંઈ એવી લીંડીઓ સાફ કરવા નવરો નથી, કે લે હું કાંઈ નવરો નથી, અને એ બધી લીંડીઓ સાફ કરવા રહો તો હું લખું ક્યારે? કે વાત સમજાય? મુક્તાનંદ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ પુરુષની સાથે રહેનારને મહિમા નહોતો સમજાણો, નો સમજાય ને, ક્યાંય ન સમજાય. ગમે એવા બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય, પોતાના પિતા હોય અથવા પોતાના ગુરુ હોય, પણ જેને મહિમા ન હોય એને ન સમજાય. અને મહિમા ન સમજાય ને પછી આજ્ઞા ન પડે. ગણાજો ને, બાપા કે એક વચન ન માને, કારણ મહિમા ન હોય. કમળસિંહ ભગત મહાન એકાંતિક ભક્ત હતા, પણ એના દીકરાને મહિમા નહોતો. જીણાભાઈને કે તમને બહુ દયા આવી તમે લેતા જાઓ, પણ જીણાભાઈને તો આડો આડ ભગવાનના ભક્તનો મહિમા હતો. લઈ જવા માટે પાલખી તૈયાર કરી, પણ એને ચાર જણ ઉપાડવા જોઈએ. માણસો ગોત્યા ને તે ત્રણ જીડ્યા, ચોથો ન જીડ્યો. અને એ વખતે એ પંચાળા નરેશ, જુનાગઢ નરેશ, હેમંતસિંહ જીણાભાઈએ પોતાનો ખભો આપ્યો અને પાલખી ઉપાડી. ઘોડી સાથે હતી, ઘોડીને આગળ મોકલી મૂકી, અને જીણાભાઈ પોતે સ્વયં કમળસિંહભાઈની પાલખી લઈને ચાલતા થયા. કલ્પના કરો, ગામના માણસો જોયું, ઓહો આ તો પંચાળા નરેશ પાલખી ઉપાડી. ગામના લોકોને શરમ આવી, પછી બીજો એક ભોયર ગોત દીધો. કેટલો મહિમા હશે તે જીણાભાઈને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાણો, તો ભગવાન સ્વામિનારાયણ જીણાભાઈને કેટલો મહિમા સમજે તમને ખબર છે? કેટલો સમજ્યા? જે સમયે જીણાભાઈનો અંત સમય આવ્યો, સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે, ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા છે. અને ખુદ ભગવાન સ્વામિનારાયણે જીણાભાઈ જ્યારે ધામમાં ગયા ને ત્યારે એને નમીને પોતાના ખભા પર ઊંચકી છે. કોઈક ભક્તે પ્રશ્ન કર્યો કે મહારાજ થોડા દિવસ પહેલા ઈચ્છારામજી મહારાજ ધામમાં ગયા ત્યારે તમે પાલખી નહોતી ઊંચકી, અને આ તમે જીણાભાઈની પાલખી ઊંચકી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, ઊંચકી નથી ઊંચકાય ગઈ. સમજાય? મેં ઊંચકી નથી ઊંચકાય ગઈ, એ મારા ભક્તરાજ, એ મારા ભક્ત. જો ભક્તનો મહિમા સમજતા હોય, અને એ જુનાગઢ નરેશ પંચાળા નરેશ હોવા છતાંય કમળસિંહભાઈની પાલખી જો ઊંચકે, તો મારાથી જીણાભાઈની પાલખી કેમ ન ઊંચકાય? આટલો અદભુત મહિમા છે ભક્તજનો. ઘણી ફેરી આપણે આમ થઈ જાય તેમ છે, કરતા કરતા મહેમાન હાવ લપેટો મારી દીધો. ભગવાનના ભક્ત ભક્તનો મહિમા ન હોય, ભગવાનના ભક્તનો તો કેટલો મહિમા હોવો જોઈએ. આમ જોઈએ તો હૃદય ગદગદિત થવું જોઈએ, ગદગદિત. મહિમા ઘીટ્યો ને એટલે જો ઘણી ફેરી કેવું થાય કે ગામડા બીચા હરિભગત હાંજ વાર મોડા વહેલા થાય ને, તો રૂપિયાવાળો આવે ને તો ઊભા થઈને બધી સેવા કરી દે, રસોઈ બનાવી દે, આ કરી દે ને તે કરી દે. બિચારો ગરીબ હરિભગત ગયો હોય ને, અને થોડોક વહેલો મોડો થયો હોય, બારને બદલે એક વાગ્યા ને, તો શું કે ખબર, મોડા મોડા હું હાલ્યા હોવો છો, ટાઈમે પોગવું જોઈએ ને, એવો શબ્દ ક્યારે નીકળે? ભગવાનના ભક્તનો મહિમા ન હોય ત્યારે. અને તમે ઇંગ્લેન્ડના ભક્તો જાઓ ને ત્યારે કરી દે છે, એ કઈ તમારો મહિમા નથી, સમજાય તમને એમ જ, ઓહો સ્વામી આપણો કેટલો મહિમા સમજે, એક વાગ્યા ગયા તો કરી દીધું, એને તમારા પાઉન્ડનો મહિમા છે. જો કે બધે એમ નહીં હોય, પણ મહદ અંશે, મહદ અંશે આ સ્થિતિ સર્જે. અને ગોપાલ સ્વામી વાતમાં લખવું પડ્યું, સ્વામી કહે એક ભગત એવો, વાંચો ભક્તજનો શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખો, વાંચો અદભુત મોજ આવશે. સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કહે કે એક ભક્ત મંદિરમાં 2000ની સેવા કરતો હોય અને બીજો બિચારો ગરીબ હોય ને ખાલી મંદિર વાળતો હોય, અને આ બે ભક્તોની વિશે ભાવનામાં જો ફરક થઈ જાય, ભાવના જો ફરી જાય તો એ સાધુ પોતાની સાધુતામાંથી પડી ગયો. આમ સ્વામી લખ્યું, બોલો. ઉપરથી કદાચ ક્રિયાએ કરીને થોડો ઘણો ફેરફાર કરવો પડે, પણ ભાવનામાં તો એક લેશ માત્ર ફેરફાર ન થાય. ક્રિયામાં કેમ ફેરફાર કરવો પડે એ તમને સમજાવું. દાખલા તરીકે મોટી સભા હોય અને સભાની અંદર હાર પહેરાવો બોલાવવાનો હોય તો મોટેરાને બોલાવવો પડે. એ ક્રિયામાં ફેર છે, એ વ્યવહાર છે, પણ હૃદયની અંદર તો ભગવાનનો નાનામાં નાનો ભગત આવ્યો તો પણ એટલી જ ભાવના, આ મારો ભગવાનનો ભક્ત આવ્યો, આ તો અક્ષરધામનો મુક્ત આવ્યો છે. બીજો અબજોપતિ દુનિયાનો હશે તો અક્ષરધામમાં નથી જવાનો. ત્યારે આ ભગવાનનો ભક્ત ભલે કાયમનું લઈને કાયમનું ખાતો હોય, પણ એક દાડો અક્ષરધામમાં ભગવાન સ્વામીની સાનિધ્યમાં બેસી અખંડ મહારાજની મૂર્તિ એના સુખને પામવાનો છે. અને ભગવાન સ્વામિનારાયણ જે કરવા માટે બ્રહ્માંડમાં આવ્યા, અને ભગવાન સ્વામિનારાયણ જે દાખલો કર્યો એ દાખલાને સફળ તો અમારા ભક્તે કર્યો છે, એટલે અબજોપતિ નથી કર્યો. કારણ કે ભગવાન સ્વામીને ઓળખ્યો નથી, ભગવાન સ્વામીનું શરણોગત સ્વીકાર્યું નથી, તો ભગવાન સ્વામીના દાખલા નથી સમજો. આ ભગત ભગવાન સ્વામીના દાખલા સમજો. એવી ભાવના ભક્તજનો આપણા હૃદયમાં થવી જ જોઈએ તો મહારાજ બહુ જ રાજી થાય. અહીંયા પણ એ જ વાત બતાવી કે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે, અને મહાત્મય પણ તે જ જાણે. ભક્ત હોય એ જ ભક્તને ઓળખે, અને મહાત્મય પણ ભક્ત જ જાણે, અભક્ત કોઈ દિવસ જાણે નહીં. અભક્તથી કોઈ દિવસ ભગવાનનો મહિમા સમજાય નહીં, ભગવાનના ભક્તનો મહિમા સમજાય નહીં. મહારાજ અહીંયા ઉદ્ધવજીનું ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું કે ઉદ્ધવજી સારા ભક્ત હતા તો ગોપીઓનો મહિમા સમજી શક્યા, અને ગોપીઓ પણ શ્રેષ્ઠ ભક્ત હતી તો ઉદ્ધવજીનો મહિમા પણ પરસ્પર સમજી શક્યા. એવી રીતે મહારાજ કહે છે કે અમારો જે આશ્રિત હોય એને આવી સમજણ દ્રઢ કરવી, પરમાત્માનો સંપૂર્ણ મહિમા સમજવો. મહારાજ કહે કે જગતની અંદર કંઈક સ્વાર્થ હોય તો સ્વાર્થની ખાતર આ જગત મહિમા સમજે, પુત્ર પિતાનો સમજે, પિતા પુત્રનો સમજે, ભાઈ ભાઈનો સમજે, સ્વાર્થ છે તોય મહિમા સમજે છે. તો મહારાજ કે તમે જાજુ ન સમજો તેટલું તો સમજો, તમને અમારી પાસે બીજો સ્વાર્થ નથી, કાંઈ નહીં, મોક્ષનો તો છે કે નથી, અમારા સંતો ભક્તોને રાજી કરીને મોક્ષ પદવીનો સ્વાર્થ છે કે નથી, આટલું મહારાજ કે સમજશો તોય પણ તમને અમારો મહિમા સમજાશે અને અમારા સંતો ભક્તોનો મહિમા સમજાશે. મારી અદભુત વાત બતાવી રહ્યા છે મહારાજ કે આવી રીતે જ્યારે પરમાત્માના સ્વરૂપને સમજે, અને પરમાત્માનું સ્વરૂપ સંપૂર્ણ નિર્દોષ છે, જગત એને કદી બાધ ન પમાડી શકે, અને એનું ભજન ન કરનારને જો જગત બાધ ન પમાડી શકે, માયા બાધ ન પમાડી શકે, તો ભગવાનને તો કેમ બાદ પમાડે એવો જ્યારે મહિમા સમજાય. તમે કલ્પના કરો, બ્રહ્માનંદ સ્વામી ઘોડા ઉપર હાથ મૂકે ને ઘોડો નિષ્કામી થઈ જાય, તો પછી ભગવાન સ્વામિનારાયણ અદીબાના ખભા ઉપર હાથ મૂકે તે ઘાટ થાય ખરો? એ ન થાય. પણ મહિમાનો સમજણો હોય તો થઈ પણ જાય. અને થયો તો આંબા શેઠને પછી મુક્તાન સ્વામીએ નિવારણ કર્યું, બહુ મહિમા સમજાયો ત્યારે ખબર પડે કે સ્વામી ભૂલો પડ્યો તેમ. એમ ભગવાનના ભક્ત, ભક્તજન આપણે આજ પ્રત્યક્ષ મહારાજ આપણી સામે નથી દેખાતા, મૂર્તિ દ્વારા આપણને પ્રત્યક્ષ દર્શન આપે છે, એટલે આજ એવું કોઈ ચરિત્ર આપણી દ્રષ્ટિગોચર નથી થવાનું કે જેને કારણે આપણે સંશય થાય. પણ શાસ્ત્ર વાંચતા ભગવાન ક્યારેક યોગ્ય ચરિત્ર કરે, ક્યારેક અયોગ્ય ચરિત્ર કરે, માને ક્યારેક દિવ્ય ચરિત્ર કરે, ક્યારેક માનુષિક ચરિત્ર કરે, પણ કોઈ દાડો નિશ્ચયમાં ફેરફાર થવો જોઈએ નહીં, ગમે એના શબ્દ સામે ન થવો જોઈએ. ભુજમાં ઈરજી સુતાર ને મારનો ઘણો મહિમા હતો, મારને તીડી ગયેલા, પણ બીજા ત્રીજાના શબ્દો પીડ્યા કે તમારી દીકરી યુવાન જોધ ઘરમાં અને આ સ્વામિનારાયણને ઘેરે રાખો છો તો ક્યારેક નાક કપા હે કે. ભક્તજો આ દુનિયામાં છે ને શબ્દો એવા લોકોને હેરાન કરી દે છે, બીજો મોક્ષને માર્ગે હાલતો લઈને મૂકે હેઠો. હિરજી સુતારને શંકા ગઈ, કે મારે તપાસ તો કરવી જોઈએ, ઘણી ફેરી હું ઘેરે હોઉં નહીં, મહારાજને આ એકલા હોય કેમ હશે. પછી શું કર્યું ખબર, મહારાજને કે મહારાજ મારે જરૂરનું કામ છે ને, બે એક દિવસ મારે બીજે ગામ જવું પડશે. મહારાજ કે વાંધો નહીં, કે મહારાજ તમે આમ નિરાત રહેજો, કાંઈ ચિંતા કરતા નહીં, અને ઘરમાં બધી વસ્તુ છે. મહારાજ કે વાંધો નહીં. અને પછી હેરી સુતાર ગામત્રે જવાને બાને ઘેરેથી નીકળી અને દીવા પાછળ જઈને ઘરની પાછળ દિવાલેથી કાંઈક આમ આધાર લઈ અને પાછળની બારીમાં જ ઘરમાં ગયા મેળી ઉપર. અને ત્યાંથી તિરાડમાં જ જો આવ્યો, મહારાજ શું કરે છે. પણ તનિકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, મહારાજ કેમ ન જાણે. એમને દીકરી, એને દીકરી કે બેન હું ભૂલી ગયો છું, એમણે મહારાજને કીધું, મહારાજ પાણી ગરમ થઈ ગયું છે, નાવા પધારો ને. મહારાજ કાંઈ ઓસરીની અંદર નાતા હતા. મહારાજ કે ઓસરીમાં નહીં મજા આવે, આ તડકી નીકળે છે ને તે લાવો તડકે નાઈ કે એમ કહીને મહારાજ પથ્થર છે ફળીમાં, મહારાજ ત્યાં નાવા માટે ગયા. અને મહારાજ ત્યાં નાતા હતા, નાઈ રહ્યા પછી મહારાજ કપડું બદલાવતી વખતે હિરજી સુતારને એવું દર્શન આપ્યું, મારના શરીરની અંદર એવી દિવ્યતા દેખાણી કે જે દુનિયા જેને આધીન છે એવા કોઈ અવયવ મારાની અંદર દેખાણા નહીં, દિવ્ય જયારે સ્વરૂપ દેખાણું. હિરજી સુતારને મહારાજ કીધું, હિરજી ત્યાં બેઠો બેઠો તિરાડામાં હું જો છો, અમારી અંદર તને દોષ પર થાય છે. અને ગળગળતી મૂકી મારીને આગળ આ જોડે, મહારાજ બીજાના શબ્દ મને અડી ગયા હતા માટે શંકા ગઈ હતી. માટે ભગવાનના ભક્તો ગમે તેવા ચરિત્રો મહારાજ કરે, માને ગમે તેવા શાસ્ત્રોમાં લખેલા ચરિત્રો આવે, તેમ છતાંય મહારાજના સ્વરૂપમાં કોઈ દી માયક ભાવ પર થાય નહીં. ભક્તજનો એક વાત તો બહુ સરસ છે અને સ્પષ્ટ છે કે મહારાજના ગમે તેવા ચરિત્રો હશે તો તમને માયક ભાવ નહીં પરઠે, પણ મહારાજના જેમ સર્વોપરી ચરિત્રો લખ્યા હોય એમ બીજા અવતાર જેવા ચરિત્રો લખેલા ઘણા આવે.